હવે કીધું ને શિષ્ય કેવો છે, વિચાર કરનાર છે. વિચાર જે વિચારે છે ને કર્મનું ઓપ્શન ગયું, એટલે એને લીધું કે આપણે ઈશ્વરને રાખવા જોઈએ. હવે ઈશ્વરને રાખીએ તો પ્રોબ્લેમ શું આવે છે, ઈશ્વરનું ઈશ્વરપણું જાય છે. હવે બીજાને પ્રોબ્લેમ શું છે ખબર, કે જો ઈશ્વરને ન માનીને તો પાછા બીજા બે પ્રોબ્લેમ ઊભા થાય છે. એ શું થાય છે એ હવે આપણે આની અંદર જોઈએ. તો લિંક જોઈએ આપણે. આત્મા કર્મફળનો ભોગતા છે કે નહીં એ વિશે ઊંડાણથી વિચારતા શિષ્યને સમજાય છે કે કર્મના ફળનો દાતા ઈશ્વર તો કોઈ પણ રીતે સિદ્ધ થઈ શકે નહીં. જોકે જો તે ઈશ્વર ન હોય તો પછી ઘણી વિટંબણાઓ ઊભી થાય છે. ને આવો નિર્ણય રજૂ કરતા તે શું કહે છે, ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં કોઈ, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. ઈશ્વર સિદ્ધ થયા વિના, સિદ્ધ એટલે સિદ્ધ લોકમાં જઈએ બરાબર ને, ઈશ્વર સિદ્ધ થાય ને, તો અહીંયા એ સિદ્ધ નથી. શું છે અહીંયા, ઈશ્વર સિદ્ધ એટલે ઈશ્વર સ્વીકાર્યા વિના, ઈશ્વરને સ્વીકાર્યા વિના શું થશે, જગત નિયમ નહીં હોય, જગતનો કોઈ નિયમ નહીં રહે. પછી શુભાશુભ કર્મના, શુભાશુભ એટલે સારા ખરાબ કહો તો પુણ્ય પાપ કહો, ભોગ્ય સ્થાન નહીં કોઈ નહીં હોય નહીં કોઈ. ભોગ્ય સ્થાન એટલે ફળ ભોગવવાના નિયત સ્થાનો, જેમ કે દેવલોક અને નરક, બરાબર છે. સંક્ષિપ્ત અર્થે જોઈએ, ઈશ્વરના અસ્તિત્વને એક એવી સત્તા તરીકે માનવામાં ન આવે કે જે વિશ્વમાં વ્યવસ્થા અને અનુશાસન જળાવે છે, તો પછી બધે અવ્યવસ્થા અને ઉપાધિ પ્રવર્તે. વળી સારા અને ખરાબ કર્મના ફળ ભોગવવા માટે દેવલોક અને નરક જેવા કોઈ સૂચિત સ્થાનકો એટલે કે નિયત સ્થાનો પણ ન હોય. આવા સંજોગોમાં એવું સ્વીકારવું રહ્યું કે આત્મા કર્મના ફળનો ભોગવનાર નથી એટલે કે ભોગતા નથી, એમ શિષ્ય અહીં કન્ક્લુડ કરે છે. જગતનું નિયમન કરનાર એવું કોઈક નિયંતા જોઈએ. જો એ નિયંતા ન હોય તો શું શું પ્રોબ્લેમ આવે છે, એક તો જગતના કોઈ નિયમ નહીં રહેશે, અને બીજું જે આવા સ્થાન જે છે જ્યાં આ ભોગવવાનું હોય, કર્મ ભોગવવાના હોય એવા સ્થાન નહીં રહે. એટલે એના માટે સાહેબે સમજાવ્યું કે સપોઝ કોઈ વ્યક્તિ છે એને ઘણા બધા પુણ્ય સખત ઘણા બધા પુણ્ય બાંધ્યા છે, એટલા બધા પુણ્ય બાંધ્યા છે કે એને સતત પુણ્યનું ફળ મળવું જોઈએ સતત, અને બીજું કરોડો વર્ષ સુધી મળવું જોઈએ. હવે મનુષ્યપણામાં કે મનુષ્ય લોકની અંદર આ શક્ય નથી. કેમ, કારણ કે એક તો એવું લાંબુ આયુષ્ય નથી, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે ત્યાં સતત પુણ્યનો ઉદય મનુષ્યનો રહેતો જ નથી સતત. આના માટે સાહેબે સમજાવ્યું કે અત્યારે પુણ્યનો ઉદય હોય, જમીને આવ્યો હોય તો બે ત્રણ કલાકમાં પાછો ભૂખ્યો થઈ જશે. હા, ઠંડુ પીવું ગમે, ઠંડુ પી લે તો શરદી થઈ જાય, ન પીએ તો અતૃપ્તિ થાય. એટલે એને એવો પુણ્યનો ઉદય છે જ નહીં. તો પછી એમ થયું કે જો હવે આને સતત પુણ્ય ભોગવવાનું હોય, ઉચ્ચ કોટીનું ભોગવવાનું હોય અને લાંબા કાળ સુધી હજારો કરોડો વર્ષ સુધી ભોગવવાનું હોય, તો આવું કોઈક સ્થાન હોવું જોઈએ જ્યાં આ ભોગવી શકે. અને એ સ્થાન શું કહેવાય, દેવલોક. ચાલો આ એક પોઈન્ટ નક્કી થયું. એવી રીતે જેમ પુષ્કળ પુણ્ય કર્યું હોય એમ પુષ્કળ પાપ કર્યું હોય તો પાપ ભોગવવા માટે પણ કોઈક જગ્યા જોશે ને, તો એ જગ્યા શું છે, તો કે નરક. હવે જો આપણે ઈશ્વર માનીએ ને, કેવા ઈશ્વર, જગત કરતાવાળા ઈશ્વર જો આપણે માનીએ ને, તો એવા કોઈ ઈશ્વર હશે જેને દેવલોક બનાવ્યું અને પછી નરક બનાવ્યું, એવું સ્થાન બનાવ્યા, કન્સ્ટ્રક્ટ કર્યા અને પછી બધાને એના ફળ પ્રમાણે ત્યાં મોકલે, તો પોસિબલ છે એવું એને લાગે છે. હવે એવું જો માનીએ આપણે કે આવું બધું બનાવે ને બધાને ત્યાં મોકલે ને કોને મોકલવા ને કોઈને નહીં મોકલવાનું, પછી વચમાં આપણે બધું શું એક્સપેક્ટ કરીએ, દયા એક્સપેક્ટ કરીએ ને માફી એક્સપેક્ટ કરીએ, તો ઈશ્વરનું ઈશ્વરપણું જ જાય. એટલે ફળદાતા માનવામાં પાછો આ એક પ્રોબ્લેમ આવે છે કે ઈશ્વરપણું જો નીકળી જશે તો આપણે ઈશ્વરને ઈશ્વર તરીકે માની શકશું નહીં. એટલે શું કીધું અહીંયા, ઈશ્વર હોય ને તો બે કાર્ય થઈ શકે છે. એક હમણાં આપણે જે જોઈ, શું એવા સ્થાન બનાવવા પડે ને, સર્જન કરવા કોક તો જોઈએ કે નહીં, દેવલોક બનાવવા માટે કોક જોઈએ, નરક બનાવવા માટે કોક જોઈએ, તો આવું કામ તો ઈશ્વર કરી શકે. એટલે એક ભોગ્ય સ્થાન બનાવવા માટે ઈશ્વર કરતા જોશે, અને બીજું જો ઈશ્વર નહીં હોય તો આ નહીં બને, અને બીજું જગતના નિયમો નહીં બને. કોણ આ બધું મેનેજમેન્ટ કરશે આખા વર્લ્ડનું? આ નિયંત્રણ તો કોક જોશે ને. સનરાઈઝ એટલે કે સૂર્યનો ઉગવાનો સમય, સૂર્યને આથમવાનો સમય, પછી અલગ અલગ ઋતુઓ બદલવાની. અને સાહેબે કીધું ને કે આમાં તો કેટલું પરફેક્ટ છે કે 21 માર્ચે ઇક્વિનોક્સ કહેવાય છે, એટલે એ દિવસે જેટલો દિવસ હોય એટલી રાત હોય, એક્ઝેક્ટ ઇક્વલ હોય, એટલે એને ઇક્વિનોક્સ કહેવાય. એ પાછું ક્યારે હોય તો કે 21 માર્ચે હોય છે ને 21 સપ્ટેમ્બરે હોય છે. પછી વચમાં કીધું કે 21 જૂને સૌથી લાંબો દિવસ હોય આખા વર્ષનો, નોર્ધન એમિસ્ફિયર. હું બધું ડિટેલમાં નથી જતો, પણ કહેવાનો પોઈન્ટ એટલો છે કે એવા ફિક્સ ડેમાં આ સૌથી લાંબો દિવસ હોય, સૌથી લાંબી રાત હોય, અને વર્ષમાં 2 વખત એવી રીતે હોય કે દિવસ અને રાત 2 સરખા. હવે આવું બધું આટલું સિસ્ટમેટિક કરવા માટે કોઈ જોઈએ કે ન જોઈએ? હા, મેનેજમેન્ટ કરવા માટે તો કોઈ, તો કે આવું કોણ ડિસાઇડ કરતું હશે, કોણ મેન્ટેન કરતું હશે, કોણ એક્ઝિક્યુટ કરતું હશે? ડિસાઇડ એટલે નક્કી કરવું કે આ દિવસે આટલું થવું જોઈએ. કોણ જાળવણી કરશે અને કોણ એ પ્રમાણે પ્રવર્તાવશે? અર્થાત જો ઈશ્વર નહીં હોય તો આ બધું કઈ રીતે ચાલશે? એવું શિષ્ય શું કરે છે, શંકારૂપે મૂકે છે. પછી કેવું સમજાયું? કેમ તમને એવી સ્પેશિયલ જગ્યા જોઈએ? પુણ્ય ભોગવવા માટે કેમ તમારે દેવલોક જ જવું પડે? હા, એટલે અહીંયા સાહેબ દ્રષ્ટાંત આપ્યું કે સ્વિમિંગ કરો તો ક્યાં જવાનું? સ્વિમિંગ કરવું હોય તો સ્વિમિંગ પુલમાં જવાનું હોય, અને કોફી પીવી તો ક્યાં જવાનું? તો કેફેમાં જવાનું. તો કે તમારે જે વસ્તુ જોતી હોય તમે એ જ જગ્યાએ જાઓ છો કે નહીં, એટલે એના નિયત સ્થાન છે. પણ આ બધા સ્થાન કોને બનાવ્યા છે? કેફે કહો કે સ્વિમિંગ પુલ બનો, કોને બનાવ્યા છે? તો કે માણસોએ બનાવ્યા છે. પણ કોઈ માણસે હજી દેવલોક કે નરક લોક બનાવ્યું નથી, એટલે એના માટે તો કોણ જોશે? તો કે કોઈ ઈશ્વર જોશે. એટલે શિષ્ય શું કરે છે, 2 હાઇપોથિસિસ મૂકે છે. 2 હાઇપોથિસિસ એટલે કલ્પના, 2 કલ્પના મૂકે છે. એક કલ્પના એ છે કે ફળદાતા ઈશ્વર છે માનીએ, એક એની હાઇપોથિસિસ, એક કલ્પના. એમાં પ્રોબ્લેમ શું હતો? ચલો આ સાઈડથી કોક કયો, નીરવ, પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ હા હા, બસ કેટલું સિમ્પલ, ભગવાનને જોઈ ફળદાતા માનીએ તો ભગવાનનું ભગવાન પણ જ જાય, બરાબર છે? અને બીજો ઓપ્શન શું હતું એની પાસે, જે આપણે હવે આમાં જોશું, એ ભગવાન છે જ નહીં, આપણે એને આ કામ ન સોંપીએ. અને ભગવાન જો ન હોય તો બીજો પ્રોબ્લેમ શું થાય છે, તો કે આ જગતનું નિયમન કોણ કરશે અને આ બધું બનાવશે કોણ, દેવલોક ને નરક, આ 2 પ્રોબ્લેમ એને ઊભા થાય છે. સો ઇઝ એવરીવન ક્લિયર? મેઇન 2 હાઇપોથિસિસ મૂકી છે, 2 કલ્પના મૂકી છે, ઈશ્વર છે તો ઈશ્વર પણ જાય છે, અને ઈશ્વરને ન માનીએ તો પછી આ નિયમો કઈ રીતે ચાલશે, અને પછી આ બધા સ્થાનો કઈ રીતે રહેશે? એમ એટલે કે છે, કોઈક શાસક તો જોશે. શાસક એટલે રૂલર. ભલે ઘણા યજ્ઞમાં એમ કહે છે ને કે અલગ અલગ દેવતા છે, અગ્નિના એક દેવતા છે, પછી વાયુના દેવતા છે, ને વરસાદ માટેના દેવતા છે, વરુણ દેવતા, ને અલગ અલગ દેવતા, પણ કે એના ઉપર પણ એક કોઈક જોઈએ ફાઇનલ ઓથોરિટી, શાસક, કે જે આ બધું. હવે ભૂલ શું થાય છે ખબર છે શિષ્યની? એ બહુ જલ્દીમાં છે. અને સાહેબે કીધું ને, વેન યુ આર ઇન હરી યુ મેક રોંગ ડિસિઝન્સ. એટલે ઘાય ઘાયમાં બધું નક્કી કરે છે કે આ આપણે જળ નથી આપતું તો પછી ઈશ્વર જોશે ને ઈશ્વરમાં આ પ્રોબ્લેમ છે ને ઈશ્વરને નહીં માને તો એમ એ નિર્ણય કરવામાં બહુ ઘાય કરે છે. એટલે એને એમ થાય છે કે જો ઈશ્વર નહીં હોય તો કેટલા બધા પ્રોબ્લેમ ઊભા થઈ જશે, કર્મના ખાતા કોણ સંભાળશે. એટલે પછી એ પણ આ જે શિષ્ય છે એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અથવા તો બહુ સરસ ગુણ છે કે કીધું ને, એક તો એ શું કરે છે, વિચારણા કરે છે. ભલે એને નિર્ણય કર્યા અને અહીંયા સદગુરુએ બતાવ્યું કે એને ગાય ગાયમાં અમુક વસ્તુ પકડી લીધી અને એના ઉપરથી બધા નિષ્કર્ષ બનાવ્યા, એની ભૂલ થાય છે. એટલે અત્યારે એની હાલત કેવી છે ખબર છે કે આ કર્મનું ફળનું કોઈ ભોગવવાનું જળ તો આપતું નથી, એ તો નીકળી ગયું. એટલે કોઈક ચેતનને આપવું પડશે. ચેતનમાં કોણ મળ્યા એને? ઈશ્વર મળ્યા. કે આટલા બધાનું કામ કંઈક ઈશ્વર જ કરી શકે? એટલે ઈશ્વરને સીધા કર્યા. એટલે એ વિચારે છે કે આત્માને ભોગતાવાને ઈશ્વરને તો લાવવો પડશે જ, ઈશ્વરને લાવ્યા વગર કામ થશે નહીં, તો જ આ જગતના નિયમ ચાલશે અને આ ભોગ્ય સ્થાન થશે અને બધાને એનું ફળ આપશે. પણ એ નિષ્કર્ષ આવતો નથી કે આમ માનું છું, ઈશ્વરને માનું છું, ઈશ્વર પણ જાય છે, ઈશ્વરે નથી માનતો તો આ બધા પ્રમાણે. પણ એક કાર્ય બહુ સારું કરે છે, શું? કે સદગુરુના શરણે જાય છે અને એની મૂંઝવણ મૂકે છે કે હું ફસાયેલો છું આ બધાની અંદર, હું સાચો નિર્ણય નથી કરી શકતો. ઈશ્વરને સ્વીકારી પણ નથી શકતો અને ઈશ્વરને નકારી પણ નથી શકતો. સ્વીકારું છું તો બિચારા ઈશ્વર ઈશ્વર રહેતા નથી, અને ઈશ્વરને ન સ્વીકારું તો આ બધા પ્રોબ્લેમ આવે છે. અને કીધું ને કે શિષ્ય ચતુર છે, અને અહીંયા કેટલું સરસ સાહેબે કીધું, સોરી ચતુર નહીં, શિષ્ય આતુર છે, ઈગર સત્યને જાણવા માટે. તમે ખોટા છો એ મારે પ્રૂવ કરવું છે એવો ભાવ નથી શિષ્યને, પણ મને સમજાતું નથી. અહીંયા સાહેબે છે ને એક બહુ સરસ વાત કીધી, અહંકારી વ્યક્તિ કેવો હોય ને શું કરે છે. જો શિષ્યની વાત ચાલે છે ને ત્યાં ગુરુદેવ આ પોઈન્ટ એટલે આપણે આપણું આત્મનિરીક્ષણ કરી શકીએ. અહંકારી વ્યક્તિને શું છે ખબર છે, એને પોતાના વિચારો એ સત્ય માને છે અને સત્ય માની એનો અહંકાર વધારે છે. અને એમાં એનું કારણ શું છે ખબર છે, એને એના વિચારો પ્રત્યે બહુ જ મમત્વ છે. આ જે મમત્વ છે ને વિચાર પ્રત્યેનું, એટલે હું સાચો છું. કારણ કે જો એ ગુરુ પાસે જાય અને ગુરુ એની ભૂલ બતાવે તો એનો અહંકાર તૂટે ને, એટલે શું કરે છે, ગુરુ પાસે જતો જ નથી. આ અહંકારી વ્યક્તિની નિશાની. અને એટલે જ આ શિષ્ય આ ભૂલ કરતો નથી, એ સદગુરુ પાસે જાય છે અને સદગુરુ પાસે એની વ્યથા રજૂ કરે છે કે મારે બાંધછોડ કરવી પડે, અર્થાત કોમ્પ્રોમાઇઝ કરવું પડે ઈશ્વરપણા સાથે, જો ઈશ્વરપણુંને માનું અને એમને મારે સંસારી પ્રપંચમાં નથી નાખવા, પણ જો હું ન કરું તો. પણ પાછું એને શું વિચાર આવે ખબર છે, જો ગુરુદેવ એટલું સરસ કીધું છે અહીંયા કે એને વિચાર આવે છે કે આઈ એમ સીન કે બધું એકદમ સિસ્ટમેટિક ચાલે છે, ધેટ મીન્સ કે આનો નિયંતા ઈશ્વર છે જ અને ઈશ્વર કરી જ રહ્યા છે આ બધું. બિચારાની શું હાલત છે, કારણ કે આ સાઈડથી વિચાર તો આ પ્રોબ્લેમ આવે છે, આ સાઈડથી વિચાર તો આ પ્રોબ્લેમ આવે છે. એટલે એ શું કહે છે કે જો મેં માર્ક કર્યું, શું માર્ક કર્યું, કે સનરાઈઝ ફિક્સ ટાઈમે થાય છે, કોઈ દિવસ સૂર્યને આમ કંટાળો આવતો નથી કે ચાલો ને અડધી કલાક મોડો ઉઠું, કે કોઈ દિવસ સૂર્યને ઘાઈ નથી થતી કે 10 વાગ્યા છે પણ હું 12 વાગે પહોંચી જાઉં, એવું સૂર્યને થતું નથી. વસંત આવે છે, ફૂલો ખીલે છે અને એકદમ રાઈટ ટાઈમ પર, બરાબર છે કે નહીં? અને ઋતુઓ પણ જે બદલાય છે આમ અચાનક બીજા વિશે નથી, પણ આમ ધીમે 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 અને પાછું બરાબર એનો કાળ આવે, એનો સમય આવે, એટલે ઋતુ બદલાય છે. એના ઉપરથી એને વિચાર આવે છે કે હા, વસંત ઋતુ આવી, ગ્રીષ્મ ઋતુ એના ટાઈમ પર આવે છે, આ બધું. તો ધેટ મીન્સ કે બધું નિયત સમયે થાય છે, એટલે કોઈક શાસક તત્વ તો છે જ, એટલે મારે એમને સ્વીકારવું જોશે જ. અને જો હું ન સ્વીકારું ને એને તો શું થશે, ધેર વિલ બી એન એનાર્કી. એનાર્કી એટલે શું, અરાજકતા, અથવા તો ધેર વિલ બી અ ચેઓસ. ચેઓસ ને, હા બધાને આવડે છે, કેઓસ. કેઓસ એટલે શું, અંધા ધૂંધી આવી જશે, અવ્યવસ્થા થઈ જશે, ક્યાંય કોઈ નિયંત્રણ રહેશે નહીં. સેના ઉપર? કે તંત્ર ઉપર. એટલે સિસ્ટમ કહીએ ને, સિસ્ટમ છે કે ઓર્ડર છે, વ્યવસ્થા છે, એના ઉપર કોઈ નિયંત્રણ રહેશે નહીં. એટલે એમ લાગે છે કે આ બધું વિચારતા કે ભાઈ શાસક તત્વ જોશે અને એવા સ્થાન પણ જોશે કે જ્યાં આના પરિણામ ભોગવી શકાય. ત્યાં સાહેબે સમજાવ્યું કે એવા સ્થાન નરક જેવા છે કે જીવ જ્યાં પાપનું ફળ ભોગવવું એટલે ત્યાં જાય, પણ એ સ્થળમાં જાય બધા જ ભોગવે એવું જરૂરી નથી. સાહેબે કીધું ને કે જેલમાં મોકલે તો જેલર ત્યાં હોય, કે જેલરને કંઈ ફાંસી પર નથી ચડાવતા. એવી રીતે જ નરક લોકની અંદરમાં પણ, નરકમાં પણ પરમાધમી હોય એને કોઈ દુઃખ નથી, પણ જેને પાપ કર્યું છે એને ફળરૂપે ત્યાં જઈ એને દુઃખ ભોગવવાનું આવે છે. અને સાહેબ એના માટે સમજાવ્યું કે બધી જગ્યાએ આવા સ્પેશિયલ સ્થાન હોય જ. એના માટે એક્ઝામ્પલ છે એનું આપ્યું, આઈસીયુનું, ઇન્ટેન્સિવ કેર યુનિટ. કે જો સપોઝ અચાનક તબિયત બગડે અને ઇન્ટેન્સ અને ઇમિજિએટ કેર જોઈતો, તરત અને તીવ્ર તરત જોતી હોય, સારવાર જોતી હોય તો ક્યાં મૂકે? પછી સાહેબે કીધું આઈસીસીયુ પણ હોય છે, ઇન્ટેન્સ કાર્ડિયક કેર યુનિટ, એટલે હૃદયનો પ્રોબ્લેમ હોય તો એમાં મૂકે. પછી સર્જરી પછી પ્રોબ્લેમ હોય અથવા તો કેર આપવાનું હોય તો એસઆઈસીયુ હોય. એટલે દરેક માટે એવા સ્પેશિયલ સ્થાન હોય જ છે. એવી રીતે જ દેવલોક અને નરકલોક એવા ભોગ્ય સ્થાન હોય જ છે, ત્યાં જીવને જઈ અને એના કર્મનું ફળ ભોગવવાનું હોય જ. અને જો હું ઈશ્વરને નહીં માનું તો દેવલોક અને નરકલોક નહીં હોય, જો એ નહીં હોય તો આત્માને ભોગતા માની શકાશે નહીં. એટલે હવે કન્ક્લુડ કરે છે. શું કન્ક્લુડ કરે છે? તો કે કર્મ કે ઈશ્વર, એને બે શંકાઓ પુટઅપ કરી હતી ને. એક કર્મ, કર્મ જડ છે એટલે એ ફળ ના આપી શકે. કર્મ કે ઈશ્વર, બંને શક્ય નથી. તેથી આત્મા કર્મનો ભોગતા નથી એવું મને લાગે છે. તો આપ કૃપા કરીને મારી શંકાઓનું સમાધાન કરો, જે આવતીકાલથી સદગુરુ કરશે. બરાબર છે? તો આપણે બધા ગાઈ લઈએ. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં કોઈ, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ.